લાયક પિતાનો લાયક પુત્ર 26 દિલ્હીના રાજમહાલયના શાહી દબદબાથી સંપૂર્ણ ખંડમાં એક મોટા મખમલી વિરામાસન પર સલીમ શાહ અને તેની પ્યારી બેગમ બીબીબાઈ બેઠા હતા. ગ્રીષ્મનો વાયુ શીતળ થયો હતો અને જેઠનું તપતું આકાશ કદી કદી નાના નાના મેઘખંડોથી છલકાઈ જતું હતું. ઝરમર ઝરમર વર્ષાથી પૃથ્વીનો તપેલો પ્યાલો આ પાણી પીને વધુ પ્યાસો બનતો હતો. પ્યારી, હજી પણ મારું કહ્યું માની જા, મુબારિઝને કતલ કરવાની મને મંજૂરી આપ. ના મારા પ્યારા શાહ, આખરમાં તો હું એની બહેન છું. ન જાણે દુનિયાની કેટલીય બહેનો ભાઈ માટે ચાતકની જેમ તલસે છે. ઇન્સાન ભૂલ કરે, મુબારિઝ એની ભૂલો માટે માફી માંગે છે, રોવે છે, મારા પગ પકડે છે, મને એની કટર આપી કહે છે, બેન મારી છાતીમાં એ હુલાવી દે તો મારા પાપ ઓછા થાય. એ સાચું, પણ પાપનો દેવ શેતાન ફરી ન જાગે, ફરી ભૂલ ન થાય એની શી ખાતરી? આદમી વારે વારે ભૂલ ન કરે, કહ્યું છે ને, સુર્ખ રૂહ હોતા હૈ ઇન્સા ઠોકરે ખાને કે બાદ, રંગ લાતી હૈ હિના પથ્થર પે પીસ જાને કે બાદ. બીબીબાઈ, હું જીવતો આવીશ ત્યાં સુધી તો એ કારા નાગનો ડર નથી, પણ પિતાજી સાથે કલિંજરના કિલ્લામાં દારૂગોરાના અકસ્માતમાં સપડાયા પછી કેટલીક વાર હૃદયમાં દુખાવો ઉપડી આવે છે, અંગમાં કરતર રહ્યા કરે છે, મારી પછીનો વિચાર આવે છે, અને એટલે જ દગાખોર મુબારિઝને જીવતો રાખવો ઠીક નથી લાગતો. પછીના વિચાર અલ્લાહના હાથમાં, એ સૌ સારા વાના કરશે. પ્યારા, ઔરતને પતિ પહેલો ભલે હોય, પણ ભયલાનું એના જીવનમાં મોટું સ્થાન છે. એણે મારા પગ પકડી માફી માંગી છે. બહુ સારું બીબીભાઈ, તમને આપેલા કોલથી હું નહીં ફરું, છતાં મારા શબ્દો પર વિચાર કરજો. તમારી મહેરબાની, કારા નાગને ફરીથી ફેણ ઉચકતા ન શીખવે તે જોજો. મારો શાહ એવા નાગનો ગારુડી છે. ભલા શાહની ભલી બીબી, માર્ગમાં પડેલો કાંટો છતી શક્તિએ કાઢવાની સદા અનિચ્છા ધરાવતા રહ્યા. મરહુમ શાહ શેરશાહના આ લાયક બેટાએ બાપની બનાવેલી સરાઈઓમાં ઠેર ઠેર બબ્બે સરાઈઓ વચ્ચે એક નવી સરાઈને ધર્મશાળા બનાવવાનો હુકમ આપ્યો. ડાક ચોકીને વધુ વ્યવસ્થિત બનાવી, સદાવ્રતો ખેરાતો ચાલુ જ રાખી. પોતાના બાપના એક એક બોલને એ પવિત્ર ફરમાન સમજી વરતતો હતો. પ્રજા આ નવા શાહની અદલ ઇન્સાફી પાસે, ઉદારતા પાસે, હિન્દુ મુસ્લિમ પ્રત્યેની સમદ્રષ્ટિ પાસે મરહુમ શેરશાહને ભૂલી રહી હતી. મરહુમ શાહના જૂના મિત્રોને, જૂના અધિકારીઓને એણે અપનાવ્યા હતા. લાહોરના ખત્રી ટોડરમલને મહેસૂલી પ્રધાન નિમ્યો હતો. આ વિચક્ષણ પુરુષે રાજા અને પ્રજાના હિતને લક્ષ્યમાં રાખી બંનેને સુખી કર્યા હતા. રાજભંડાર છલકાતો હતો અને પ્રજાની તિજોરીઓ પણ ભરપૂર હતી. રણભૈરવ હેમરાજજીને પોતે એવા આકર્ષ્યા હતા કે એ મહાન સોનીએ રાજના ભલા માટે બજાર દરોગાનું પદ લઈને દિલ્હીમાં વસવાનું કબૂલ્યું હતું. અને હેમુજીથી તો કોણ ધ્રુજતું નહોતું. મોગલો તો હિન્દના નાકા સામે જોઈ શકતા ન હતા. કોઈ પરદેશી હિન્દની સેનામાં ભરતી થઈ એ રણભૈરવની સામે લડવા તૈયાર નહોતો. બીબીબાઈ, વધુ ન થઈ શકે તો કાંઈ નહીં. વાલીદા સાહેબને પિતાજીએ વાવેલી વાડી ઉછેરી શકું તોય ઘણું માનીશ. પ્યારા, એમાં કોઈ વાતે કમી નહીં આવે. આજે તો રૈયત જુનાસાને બદલે નવાસાને યાદ કરી રહી છે. રાત વધતી જતી હતી. ઠંડા બનતા પવનની લહરીએ આ સુખી સાણા પતિ પત્ની કાંઈ જોલે ચડતા હતા, પણ દેહમાં થતા કરતરથી સા વારે વારે જાગી જતો હતો. ત્યાં તાર તાર લુંડીએ આવીને કુર્નિશ બજાવતા કહ્યું, જહાપના ગુસ્તાખી માપ, બજાર દરેગાજી પધાર્યા છે. કોણ? હેમુજી? હા માલિક, તેઓ જરૂરના કામે આવ્યા છે. ચાલો હું દીવાનખાનામાં આવું છું, કંઈ ખાસ કામ હશે તે વિના તેઓ ના આવે. શાહી મહેલના એક મોટા ખંડમાં દીવાનખાનું આવેલું હતું. નકશીકામ, મીનાકામ અને શિલ્પી જાણે અહીં આછી પ્રદર્શની રચાઈ હતી. હેમરાજજીએ અત્યારે ચીનમાં બનેલા ઉત્તમ રેશમનું એક કુર્તું પહેર્યું હતું અને સોનાની સરીવારી પાઘડી સાથે મૂકી હતી. નીચે સફેદ સાટિનની સુરવાલ હતી. રાજરંગમાં ફરતા માણસને રક્ષણ માટે રાખવી પડે તેટલી સાવચેતીઓ તેમના વસ્ત્રમાં છુપાયેલી હતી. પધારો મારા સાહ, તબિયત કેવી છે? ઠીક છે, શરીર બરાબર રહેતું નથી. દિલમાં જલન અને આતશ રહ્યા જ કરે છે. આટલી રાતે તકલીફ લેવાનું કારણ? કાબુલના શાહે પંજાબમાં પ્રવેશ કર્યો છે, એને તાકીદે રોકવો જોઈએ. તૈયાર છું, આપ કહો ત્યારે કૂચ કરીએ, કાલે સવારે જ. પણ આપની તબિયત? ઘણી સારી. તબિયતનો પ્રશ્ન રાજકાજની પછીનો. હેમુજી, તબિયત તો કદાચ સારી ન પણ થાય તો શું રાજકાજ ત્યાં સુધી પડ્યા રહે? રાજાને મંત્રી થોડીવાર મંત્રણા ચલાવી છૂટા પડ્યા. વખત વખતનું કામ કરતો હતો. અસ્વસ્થ સલીમ શાહ બીજી સવારે યુદ્ધ મેદાનનો સ્વાંગ સજીને બહાર આવ્યા. કૂચ કરવાની જ હતી. થોડું મોડું, કદાચ સદાનું મોડું થાય એની ભીતિ તેમને હૈયે હતી. પણ મહારાજ, તોપો લઈ શકાય તેમ નથી. ચરવા ગયેલા બળદ હજી હાથ આવ્યા નથી. બળદ ન આવે તો માણસ? અત્યારે ઘડીનો વિલંબ પોસાય તેમ નથી. માણસોને ખૂબ ઇનામ આપીશ. કૂચ અત્યારે જ ચાલુ થવી ઘટે. બળદ લાવનારાઓને પાછળ આવવાનું કહો. ડંકા નિશાન ગડગડી ઉઠ્યા. ફરીથી પંજાબની ભૂમિ પર સલીમ શાહ અને બજારે દરોગા હેમુજીની તલવારો ખેંચાણી. અજબ એવી વીરતા ત્યાં દેખાઈ આવી. તોપો તોપોને ઠેકાણે રહી અને કાબુલનો શાહ યુદ્ધરંગ જામવાની રાહ જોતો ઊભો હતો. ત્યાં તો લડાઈ ખતમ થઈ. સિપાહીઓ નાસ્તા હતા. તોપો પડી હતી અને પાછળ સલીમ શાહના ગાંડા હાથીઓ પરની ગજનાલા તોપો મોત વરસાવતી હતી. દુશ્મનો એવી સજ્જડ હાર ખાઈને પાછા ફર્યા કે ફરીથી કોઈએ માથું ન ઉચક્યું. ગમે તેવા સરદાર અમીર ઉમરાવ સલીમ શાહ અને હેમુજીના નામે ધ્રુજી ઉઠતા સિપાહીઓ પર એવો દાબ બેસી ગયો કે તેઓ આ બેનું નામ સાંભળી થરથરી જતા. શત્રુઓથી મુક્ત થઈને રણ મેદાનમાંથી બંને શાંતિથી પોતાના આવાસે પાછા ફર્યા. સલીમ શાહ તખ્ત પર બેસીને અદલ ઇન્સાફ તોરી રહ્યા હતા. પ્રજાના સુખ આબાદી વૃદ્ધિ માટે અહોનિશ ચિંતા કર્યા કરતા. ક્યાંક વાવ તરાવ, ક્યાંક ધર્મશાળા સરાઈ, ક્યાંક નવા નવા બાગ બગીચા બનાવતા હતા. સહસરામનો ઉદ્યાન મહેલ તો અદ્ભુત બની ગયો હતો. દેશ દેશના યાત્રાળુ આ રોજાના દર્શને આવતા. સલીમ શાહે પોતાના કાજે સલીમગઢ નામે સુંદર નાનો ગઢ દિલ્હીમાં ચડાવવો શરૂ કર્યો હતો. ટોડરમલ એની નિગેબાની કરતો હતો. કલા સ્થાપત્યના પૂર ફરીથી ઉભરાતા હતા. શેરશાહના જમાનામાં દેશ દેશાવરથી આવેલા શિલ્પીઓને એક જિંદગીના ભાથા જેટલી રોજગારી સાંપડી ગઈ હતી, શું એના ગોખ જરૂખા, શું એના મહેરાબ મિનારા, બજાર દરોગા હેમુજી, એમનું શ્રાવક તરીકેનું નામ હેમુરાજજી ભૂલાતું જતું હતું, ના પરાક્રમની વ્યૂહકરાની અજબ કુનેહથી વાતો દેશ દેશમાં થતી, ચમત્કારોને કંઈ કંઈ આખ્યાયિકાઓ તેમના નામ સાથે જોડાતી, હુમાયુ જેવા મોગલોને હંફાવનાર ખવાસખાન જેવા વીરને ભૂલથાપ આપી સદાનો રજરૂ બનાવનાર, કાબુલના શાહને સામે મોએ તમાચો મારનાર હેમુજી જ્યાં હોય ત્યાં અશાંતિ ધાંધલ જાણે અદૃશ્ય થઈ જતા, શેરે અફઘાનના સામ્રાજ્ય સામે જોવાની કોઈની હિંમત ન ચાલતી, અલબત્ત બહારના દેખાવમાં હેમુજી સત્તાના પરિધિથી દૂર દેખાતા, રાજકારણ બહારની કુન્હેવાળા સમજતા હતા કે સત્તા જ એમની પાછળ વિટરાતી હતી. તેઓ હમણાં શાંતિનાથજીનું મંદિર સર્જી રહ્યા હતા અને આ માટે ચંપાના ફૂલ જેવી કેસરવર્ણી જયપુરી આરસની શિલાઓ આબુની ખાણોનો ચાંદની જેવો ઉજ્જવલ પથ્થર ગુલાબી રંગની શિલાઓ આણી હતી. તેઓ જૈન મંદિર, જૈન શિલ્પ, જૈન ગભારા, રંગમંડપને પુત્રીઓનો આદર્શ ઉતરાવવાની હોંશમાં હતા. વર્ષો વીતતા ચાલ્યા, રાજ્ય સમૃદ્ધ થતું ચાલ્યું, પણ સલીમશાની તબિયત હવે ખરભરીતી હતી. એક દાડો સમાચાર મળ્યા કે મોટાભાઈ પાટણ તરફ નાસ્તા જોવાયા, પછી ગુજરાતમાં ક્યાંય અદૃશ્ય થયા તેનો કંઈ પત્તો મળતો નથી. જોનાર મોટાભાઈની અવદશાનું વર્ણન આપતો હતો, ન સાથે સિપાઈ કે ન સાથે બબરચી, ન ખાવાનું ઠેકાણું કે ન પીવાનું, જ્યાં જાય ત્યાં સૌ કોઈ એમને જાકારો આપે, અલ્લાહનો આ આદમી મળે તો ખાય, નહીં તો ચટાઈ પર બેઠો બેઠો તરબી ફેરવ્યા કરે, એના પાક દિલમાં તો ન દુઃખ ન શોક ન સંતાપ, કોઈ કંઈ પૂછે તો આંખમાં આંસુ લાવે અને અલ્લાહ અલ્લાહ કરે. વાલાસોયા શહેનશાહનું સીલ મોટાભાઈની અવજ્ઞા કર્યાના ભારે સદા સંતપ્ત રહેતું હતું. ત્યાં ખબર મળ્યા કે અંબાળના સરદારે ઘણા દાડા સુધી ખવાસખાનને આશ્રય આપ્યા પછી એકાએક એનું ખૂન કરી નાખ્યું. છેલ્લા દિવસોમાં તો ખવાસખાન દરવેશ બન્યો હતો, સાઈ ફકીર જેવી એની જિંદગી હતી, પણ અચાનક કોઈએ એને આશ્રય આપનાર તાજખાનને કહ્યું, સલીમશાને હેમુજી તારા ઉપર ચઢી આવે છે, કમજોર સરદાર તાજખાને એ સુતેલા સિંહના કલેજામાં છુરી હુલાવી દીધી, અરે રે સાપ ન કરડે તો એના ફૂફાડા માનવીના જાન લે, અફઘાન સત્તાના સ્તંભ આવી રીતે કમો તે મરે, હે ખુદા તારી અમારા પર રહેમ હોજો, મર્દોની તો કબર પણ પૂજાવી જોઈએ. સલીમશાને હેમુજી યાથીએ ચડી નીકળ્યા. અંબરના સરદારને ફરમાન મોકલ્યું કે શાનદાર જનાજો રચો, એક સુંદર આંબાવાડિયામાં એમની કબર ચણાવો, મરજીવાઓને તો વળી મોત સાપ. પ્રજા આ દિલેર મહામાનવોને નિરખી રહી. એ દાડે ખવાસખાનની કબર પવિત્ર બની, પ્રજાએ એના પર ફૂલ ચડાવ્યા. પછી સલીમશાના અસ્વસ્થ દિલને આ પ્રસંગે વધુ અસ્વસ્થ બનાવ્યું. કેવા કારમાં મોત, દારૂગોળાના ભંડાર વચ્ચે પિતાજીનું, ભૂખમરાના રજરપાટમાં મોટાભાઈનું, ખૂની છરીના સપાટામાં વીર નર ખવાસખાનનો, મોતનો રાહ એમને સ્પષ્ટ દેખાવા લાગ્યો. નવ નવ વર્ષના રામરાજ્ય પછી એક દાડો આ સુખી રાજા સદાને માટે પડી ગયો. પાછળ બાર વર્ષના 12 કુંવર ફિરોઝ શાહને ગાદી પર મૂકતો ગયો. નાયિકા 27. નાયિકા કામશાસ્ત્ર કે નાટ્યશાસ્ત્રની નહીં પણ રાજશાસ્ત્રની નાયિકા દેવી ચિંતામણી. આમ કહેવું એ જ નિખાલસ સત્ય છે. એક ઐશ્વર્યશાલીની સુંદરીનું એ સિવાય બીજા શબ્દોથી વર્ણન કરવું એ સૌંદર્યના દેવનું અપમાન કરવા બરાબર છે. દેવી ચિંતામણીના જગજગીત કપોલ પ્રદેશના તિલકનો ચંદ્ર અને એની ધૂપ છાવ રંગની સાડીના તારા મુબારિસ ખાન એ તમારા શાહી ઝંડાના ચંદ્ર તારા. ફરી ફરીને કહું છું કે ચિંતામણીના એક એક અંગને સ્પર્શવાનું મૂલ્ય એક એક બાદશાહી તખ્ત જેટલું છે. એક બાદશાહી તખ્ત જેટલું એટલે એ જ કે ચિંતામણીને પોતાની બનાવનારો એ વગર એને જાળવી ન શકે. મૃગમદ અને કપૂરથી મહેકી રહેલી આ કાયાને આલિંગનારો જગતની ઈર્ષ્યાનો ભાગી બનશે. એને કચડી નાખવા સૌ ઘસી આવશે. એ વેલા શાહી ફોજ જોઈશે નાગપાસ સો. આ કેસ કલાપ જે જોશે એ પોતાને ભૂલી જશે અને મારી તરફ દોડી આવશે. કમરદંડ સા આ હસ્ત પર રહેલા કેયુર અને કંકણનો જણજણાટ ભલભલાને ભૂલાવી દેશે. સૌ આ જગારા મારતા સૌંદર્ય માટે મરી ફીટવા તૈયાર થશે. એ વેરા જે બર્યો હશે એ બે ભાગ લઈ જશે. ચિંતામણી વિલાસ મૂર્તિ છે, વૈભવ સ્વરૂપિણી છે, ઐશ્વર્યશાલિની છે. એની ભિક્ષાનું પાત્ર માત્ર ચક્રવર્તી રાજા જ ભરી શકે. ચિંતામણીને હૃદયેશ્વરી બનાવનારની પાસે એને સંતોષવા ખજાનો જોઈએ. એને તૃપ્ત કરવા શાહી મહેલો અને શાહી વિરામ ગૃહો જોઈએ. એ ન થઈ શકે તો પછી આગ્રાના સૌંદર્ય બજારની અધીશ્વરી ચિંતામણી ભલે અહીં જ રહી. ચિંતામણી હું તને મારી હૃદયની મલ્લિકા બનાવીશ. ચિંતામણીને હૃદયેશ્વરી બનાવવા કોણ નથી ઈચ્છતું, પણ એમ કરીને નિરર્થક વિસદમાં ફસાશો નહીં. ચિંતામણીના તો અનેક ઉમેદવારો છે. અરે મારા ખાન સાહેબ, ચિંતામણીને હૃદયેશ્વરી બનાવવા બહાદુર ખાન કલિંજરની લડાઈમાં શહીદ થયો છે એટલી તાકાત હિંમત ને હોશ. ચિંતામણીના આ નાગપાસ સમા કેસ કલાપને ગૂંથવા માટે તો કેટલાય શ્રીમંતો ફકીર થવા તૈયાર છે. અરે મારા સૌંદર્યના દર્શન માટે તો વર્ષોથી કેટલાય પિતા પુત્રને કે સુતદારાને તજીને મારા પડછાયા પાછળ ભમે છે. અહોનિશ તેઓ મારી પૂજા ધ્યાન અને સ્મરણ કરે છે. રાજાનો એક કૃપા કટાક્ષ અને ચિંતામણીનો એક નેત્ર કટાક્ષ સરખા મૂલ્યના છે. ક્રીડાગૃહમાં હિંડોરા ખાટ પર બેઠેલી ચિંતામણી પારેલા ગૃહ મયુરના પીંછાને પંપાળતી હતી અને એની વૈદુર્ય મહારાજ એવી લાંબી ગ્રીવાને પોતાની પદ્મના મૃણાલ જેવી ડોકની આસપાસ નાખી રહી હતી. સામે જ ઠંડા પાણીનો હોજ છત્ર ભર્યા જલથી છલકાતો હતો અને કમર રજથી મહેકતો હતો. ચિંતામણીની કમર પર તે નિતંબ પર એક ઘેરા લીલા રંગનું સોનેરી ટપકીઓવાળું વસ્ત્ર કાવ્યની સુંદર પંક્તિ જેવું શોભતું હતું. ઘૂંટણ સુધીના પગ અને બંને લાંબા મુલાયમ ગૌર હાથ તદ્દન ખુલ્લા હતા. પરિચારિકા એના કેશ કલાપને હમણાં જ છૂટો કરી ગઈ હતી. કામદેવના બાગ સમી ચિંતામણી આવી સ્થિતિમાં ભાગ્યે જ કોઈને મળતી, કારણ કે એવી અવસ્થામાં એના લાવણ્યને પીનારો બેહોશ બની જતો. છતાંય કોઈ કોઈના નસીબમાં આવી મુલાકાતોના મહાભાગ્ય જાગી ઉઠતા. સલીમ શાહનો સારો સિપેલ સાલાર મુબારિસ ખાન આ મહાભાગ્યને પામ્યો હતો. છતાંય જોનાર કહેતા કે આ ચિંતામણી પહેલાંની ચિંતામણી નહોતી. થોડા વખતથી એના કપાળ પર એક પટ્ટી બંધાયેલી રહેતી. કોઈ જખમથી એ પીડાતી હતી, પણ કપાળ પરની પટ્ટી એના લાવણ્યમાં એક અજબ ખુમારીનો વધારો કરતી હતી. આ ઉપરાંત વારંવાર બેચેન થઈ જતી. ચિંતામણીને લાગતું કે એના અંગમાં કોઈ ભયંકર કરતર થતું હતું, કોઈ અપૂર્વ દાહ એને બારતો, અને એ પોતાના કામદેવની કામઠી જેવા નાના સા હોઠ પીસતી. આશકો કહેતા કે આ તો સૌંદર્યનું ઝરણું ફૂટ્યું, વગર કટારે અમને કતલ કર્યા. પણ ચિંતામણીની સ્થિતિ જુદી હતી. એનું અંગે અંગ આછી આછી વેદનામાં જલતું, આલસ્ય દેહ પર છવાઈ રહેતું, અને એ અંગ મરોડ લેતી, ઊનો શ્વાસ નાખતી, અને સૌંદર્ય બજારમાં કામશાસ્ત્રના પ્રકરણોમાં એક નવા સ્ત્રી લાવણ્યની રચના થતી. હોજના પાણી છલકાતા હતા. મયુરને બાજુએ મૂકી ચિંતામણી સ્નાન કરવા આગળ વધી. વિરામાસન પર બેઠેલ મુબારિસ ખાન ઊભો થયો તો મલ્લિકા, મારે રાજા થવું જ જોઈએ. હા, મારા ખાન, અગર ચિંતામણીને તમારી બનાવવી હોય તો. ચિંતામણી અંગ નૃત્ય રચતા બોલી, મારા શાહી ઉમેદવારોય કંઈ ઓછા નથી, જે વહેલો તે પહેલો. ચિંતામણી આવા હલકા વચનો કેમ બોલે છે? ખાન સાહેબ, ચિંતામણી સૌંદર્ય રાગની છે, ગૃહ રાગી નથી. સંસારમાં એને કુર ભલે ન હોય, પણ એનું મૂલ્ય અવશ્ય છે. ચિંતામણી છેલ્લા શબ્દો બોલતા કંઈક અન્ય મનસક બની ગઈ. ક્ષણવાર વિહ્વર બની આમ તેમ નિરખી રહી. એક દાસી ઉતાવળી આવતી હતી. બા, દિલ્હીશ્વર સલીમ શાહ ગુજરી ગયા. કોણ? સલીમ શાહ ગુજરી ગયા? મુબારિસ ખાન બોલી ઉઠ્યો, ચિંતામણી હું જાઉં છું, તકદીરની જ કોઈ તાસીર લાગે છે. તારા અરમાન પૂરા કરીશ. તમે પેડવા જલ્દી શાહી પાલખી આવશે, તૈયાર રહેજે. પણ ચિંતામણી તો હોજના પાણીમાં ડૂબકી મારી ગઈ હતી. એના અંગનું લીલું સોનેરી વસ્ત્ર પાણી પર તરતું હતું, અને સોનેરી માછલી જેવા એના રમણીય અંગો પાણી ઉપર આવી આવીને અદૃશ્ય થતા હતા. મુબારિસ ખાન વિદાય થયો હતો. ચિંતામણી કેટલીય વાર પાણીમાં છપછપ્યા બોલાવતી પડી રહી. સંધ્યા આવી ત્યાં સુધી એ ક્રીડા ગૃહમાં જ રહી. કદી ખિંડોરે હીંચી, કદી ઝૂલે ચઢી, કદી ઉદ્યાન વૃક્ષોને પંપારતી ફરી, મધુર મેના પોપટ સૌના પિંજરા પાસે જઈને ગેલીનારી કાલું કાલું બોલી હસી, જાણે ભોરી મુગ્ધા. કિન્નરકંઠી પરિચારિકા ધીરે સ્વરે ગાતી ગાતી પાછળ પાછળ ફરતી હતી. કદી એ અંબોડો ગૂંચતી અને ઢીલા થતા પુષ્પોને ફરીથી મજબૂત કરતી. કદી સરી જતા ઉતરીયને ઊંચકીને સ્કંદ પર નાખતી. બમણાની જેમ ગણગણતી પાછળ ફરતી હતી. ચાલો સખી દેખન જઈએ વિહરત સિંધ દ્વારા, સુની મન હરખી સાકલમીય લગી કરણ સિંગારા. નીલ વસન તન સાડી લહેંગા લાલ સુરંગા, કંચુકી લલિત કુચન પર માનો લજ્જિત અનંગા. ચકોરી, આજ મારું મન આનંદમાં છે, કેટલી ખુશીના સમાચાર. આગળ કહે, ચિંતામણી વસ્ત્રો સજતી બોલી. સાંજે રીસ સરસ કરી, વેણી સરસ સંભારી, માનો કનક ખંભ લગી ઝુમ્મત પન્નગ નારી. પન્નગ નારી સોનાના સ્તંભ પર ઝૂમતી, અરે કારી નાગણી કહે ચકોરી બહુ જ સુંદર, આગળ ચલાવ. શીશ ફૂલ રચી તિલક બ્રુકુટી, બીચ ચંદન રોપાયો માનો સરાસન સાજી બાન, મન્મથ મન કોપ્યો વંદન માંગન મધી અતિ રાજક, કચ્છસુ ઢારે માનો શેષ શીશ પર ઠાડો અક્ષત ડારે. ચકોરી સ્ત્રીનું હથિયાર સૌંદર્ય, મન્મથ કામદેવનું બાણ, મારવામાં એ અતિ કુશર, એનું માર્યું કંઈ ન જીવે. નૈન કુરંગ શ્રવણ યુગા ચારુ ચક્ર વિરાજે, માનહું શશી અવની પર દેખવત રવિરથ સાજે. નખશિખ લો જુવતી બન ગઈ સબ સિંધુ દુવારા, હમરો ફગુવા દેહુ મોહન નંદ કુમારા. રાતના દીવા પેટાતા જતા હતા, ચિંતામણી આજ ફરી ગેલછામાં ઉતરતી જતી હતી, ચકોરી આગળ ગાતી હતી. ભગવા કો મિસ જૂઠો હરિદશ દર્શન કી આશા, દેખન કો જીય તરસ્ત લોચન ભરત પિયાસા. ચકોરી હવે આગર ગાવું બંધ કર, તે ખરું કહ્યું વારે કવિ, તે મારા મનની વાત કહી દીધી. ફગુવા કો મિસ જૂઠો આ તો બધા બનાવટી બહાના, આ નાચ ને નખરા આ સૌંદર્ય અને આ દેહ છબી બધુંય જૂઠું, અરે માત્ર એક બાનું જ. આ ભસ્માચ્છાદિત અંગાર બરવા અને બારવા સર્જાયો છે, ચિંતામણીની કાંચનવર્ણી કાયા સંસારને સ્વર્ગ સુખ જેવી લાગે છે, જ્યારે ચિંતામણીને એનો અવતાર જ ભારરૂપ લાગે છે. ન જાણે આજની દુનિયાની અધીશ્વરી વર્ષો પહેલાં જીભ કચડી ખરી ગઈ હોત, જો ચિંતામણી વ્યાકુર બની દીઠી, એના હૃદય આકાશમાં પુરાણા રંગો પુરાતા હતા, કોઈ પુરાતન સ્મૃતિ એને ધ્રુજાવી રહી, એ પાગલની જેમ કૂદવાને નાચવા લાગી. ચકોરી કવિ ખરું કહે છે, આ તો એકમાત્ર બહાનું છે, ને ઉન્મત્ત ચિંતામણી પોતાના શયનખંડમાં દોડી ગઈ. ચકોરીને બહારથી ખંડ બંધ કરી દેવાનું સૂચવી એ આખી રાત ત્યાં જ પડી રહી. એ વારે વારે ઉન્માદમાં આવી જાય, કંઈક ગાય નાચે અને વરી પલંગ પર ચત્તી પાઠ થઈને દીવાઓ સામે એકી ટસે જોયા કરે. દીપકો એક દીપક નહીં પણ અનંત દીપકો હૃદયમાં પેટ્યા છે, પણ રખે માનતા કે આ દિવાળીના દીપકો છે, અરે એમાંથી સર્વભક્ષી હોરીની જ્વાલા ફાટશે. એ જ્વાલામાં આ આકાશ, આ પાતાળ, આ પૃથ્વી ન જાણે શું શું સ્વાહા થઈ જશે. પિતાજી માતાજી ચિંતામણી છેલ્લા શબ્દો બોલતા એકદમ ગંભીર બની ગઈ. એણે અસ્તવ્યસ્ત વસ્ત્રો ઠીક કરી લીધા, વિખરાયેલો કેસ કલાપ બાંધી લીધો. જાણે અચાનક એની વિવેક શક્તિને કોઈ એ જાગૃત કરી. એ પલંગ પરથી ધીરેથી ઉઠી એક ખૂણામાં રહેલી ચંદન મંજુષા પાસે ગઈ. કોઈ ભક્ત મંદિરના દ્વાર જે ભાવથી ઉગાડે એ ભાવથી એણે એ પેટીનું ઢાંકણ ઉગાડ્યું. અંદર કાંઈ નહોતું, એક ખૂણામાં બહુ જતનથી રાખેલી સોનાની દાબડી હતી, તે બહાર કાઢી. ગાંડી ગેલી ચિંતામણી અત્યારે શાંત અને સ્વસ્થ બની ગઈ હતી, યુવતીમાંથી જાણે પ્રૌઢ બની ગઈ હતી. હરવે હાથે એણે દાબડી ઉગાડી, દાબડી ભસ્મથી ભરેલી હતી. મહાકાળની પવિત્ર ભસ્મની જેમ ચિંતામણીએ પોતાની આંગળીથી થોડી ભસ્મ લઈ તિલક કર્યું. એ કંઈક બોલી રહી, યોગી ભક્તની એ વેદના પુકાર હતી. પૂજનીય પિતાજી, પૂજનીય માતાજી રત્નાવલી, તમારી ભસ્મ મને સદા મારા કર્તવ્ય માર્ગ પર રાખો. એક ફૂલ ફેંકી દેવાયેલું કચડાયેલું ફૂલ પોતાની અંદર ઝેરી બ્રહ્મણનો કાતિલ ડંખ લઈને દેવતાઓની મારાઓમાં પ્રવેશ્યું છે એની વૈર જ્વાલાને જાગ્રત રાખજે, એના પાપી જીવનને માફ કરજે. સમરવીરો અને શમશેર બહાદુરો, તમારા ક્ષત્રિયો અને સુરા સરદારો જ્યારે વેર લેવા ના હિંમત બન્યા ત્યારે તારી એક કોમર બારકી ફૂલના કરંડિયામાં બેસીને વેરની આગ સંતોષી રહી છે. મર્દોના મૂછના પાણી ઉતરી ગયા ત્યારે ચકલીએ બાજની હંફાવવાનું પણ લીધું છે. ગયો તને કમોતે મારનાર ગયો, એનો પુત્ર પણ ગયો. બાકીનાઓના ઘાટ હું ઘડી રહી છું. શક્તિ દેજે, સામર્થ્ય દેજે. ખંજરની ધાર જેવા ચિંતામણીના નેત્રોમાંથી અશ્રુના મોતી ટપકી રહ્યા હતા. ન જાણે એ ક્યાં સુધી ઘૂંટણીએ પડી રહી અને કંઈકનું કંઈક બગતી રહી. અચાનક બહારથી કોઈ દ્વાર ખખડાવતું જણાયું. ચિંતામણી ઊભી થઈ, મંજુષા બંધ કરીને દ્વાર ખોલ્યું. એ ધીરેથી ગણગણતી હતી. ભગવાકો મિસ જૂઠો હરિદર્શન કી આશા બા, દિલ્હીથી કાસદ આવ્યો છે, સુસમાચાર લાવ્યો છે. બેપરવાઈથી ચિંતામણીએ પ્રશ્ન કર્યો, અજબ સમાચાર લાવ્યો છે. કહે છે કે મુબારિસ ખાન દિલ્હીની ગાદીએ બેઠા શહેનશાહ બન્યા. ગાંડી, એ તો મસ્કેરી. એ મુબારિસને કહ્યું હતું કે ચિંતામણીને મેળવવાનું મૂલ્ય એક બાદશાહી તખ્ત, મને મેળવવી હોય તો રાજા બનીને આવ. બા, એ ખરેખર રાજા બન્યા છે. એમના નામની દુહાઈઓ, એમના નામના સિક્કા, એમના નામના જય જયકાર થાય છે. અરે, દિવાની સલીમ શાહને ફિરોઝ શાહ નામનો પુત્ર છે, ગાદી તો એને મળે. બા, હું જાણું છું, પણ સાંભળ્યું છે કે મુબારિસ ખાને જનાનખાનામાંથી ફિરોઝ શાહને પોતાની પાસે બોલાવ્યો, પોતાની પાસે ગાદી પર બેસાડી શરબત પાયું અને પાનનું બીડું આપ્યું. ચકોરી બરાબર છે, મુબારિસ ખાન તો એનો મામો થાય, ભાણેજને લાડ કેમ ન લડાવે. બા, રાજકાજમાં બાપ બેટાની સગાઈ નહીં તો મામા ભાણેજનું શું. સંસારમાં મામા ભાણેજને તો વળી કયે દિવસે બન્યું છે. મામા શકુનીની વાત તો સાંભળી હશે, મામા કંસ તો જાણીતો છે, પણ આ મામાએ ભાણેજને ખૂબ આદરમાન દઈ વિદાય કર્યો અને એની પીઠ ફરી કે મોટું ખંજર એની પીઠની આરપાર હુલાવી દીધું. માતા સામેથી આવતી હતી. 12 વર્ષનો કલૈયો કુંવર દોડીને માને વર્ગી પડ્યો, પણ પેલો પિશાચ ચકોરી બોલતા બોલતા બોલી ગઈ. પણ એને લાગ્યું કે એનાથી આવેશમાં જરા વધારે પડતું બોલાઈ ગયું. મુબારિસ ખાન તો દેવી ચિંતામણીના દિલદાર, પોતાની ભૂલ સુધારતી હોય તેમ પુનઃ બોલી, બા, માફ કરજો, ભૂલથી મેં ખાન સાહેબ માટે કડક શબ્દ વાપરી દીધો, પણ રાજકાજમાં તો ખંજર અને છુરી ચાલે જ. માફ ચકોરી, આગળ ચલાવ. ચિંતામણી મોં મલકાવતી બોલી, મુબારિસ ખાને મારામાંથી પંખી લે એમ ફિરોઝને માતાના ખોરામાંથી ખેંચ્યો અને રડતી છાતી ફૂટતી બેનની નજર સામે જ ત્યાંને ત્યાં જ તેનું મસ્તક દળથી અલગ કર્યું. આ તો મામા કંસે ભાણેજને માર્યો, ખાનને આમ કરતા રોકે તેવું કોઈ ન હતું. કોઈ નહોતું, જે હતા તેઓને ખાન સાહેબે લાલચો આપી રાખી હતી. કોઈને રાજની, કોઈને દોલતની, કોઈને સુબેદારીની વિરોધ કરી શકે એવા હતા એકમાત્ર બજા દરોગા હેમુજી. એ દરિયાગાજીએ શું દાડ મારી. બા, એ ત્યાં નહોતા. એમને સમાચાર મળ્યા કે તરત તેઓ રાજદેવડીએ આવી પહોંચ્યા. રાજદેવડીની આસપાસ ખાનના ફોડેલા સિપાહીઓનો પહેરો હતો. હેમુજીએ આ મોટી ઇમારતને ફરીથી ગૃહ કલેશમાં સરકતી નિરખી એમણે પંજાબના સુબેદાર સિકંદર શાહ સૂરને, બંગાળના સુબેદાર મહંમદ શાહ સૂરને અને સિપેલ સાલર ઇબ્રાહિમ સૂરને એકઠા કર્યા. એમણે ચોખ્ખું કહ્યું કે શૈતાન સાથે મૈત્રી કરવી એ ઈશ્વર સાથે દ્વેષ કરવા બરાબર છે. મુબારિઝને શિક્ષા થવી જોઈએ. સિકંદર શાહ અને ઇબ્રાહિમ તો બંને મુબારિઝ ખાનના સગા. તેઓએ હેમુજીની કોઈ વાતને ટેકો ના આપ્યો. બા કરી ન કરી શકે એવો એક જ વીર ન હતો, પણ બધું વાજું બદલાયેલું લાગ્યું એટલે પોતે તો રાજત્યાગ કરીને ચાલ્યા ગયા. એ કોને માટે લડે? શેરશાહનો કોઈ વંશજ તો ત્યાં હતો નહીં. પછી લડીને કોને ગાદી આપે? તો ગાદી મુબારિઝ ખાનને મળી. હા બા, ખૂબ ખુશીના સમાચાર. ચકોરી ચિંતામણીને ખુશ કરવા બોલતી હતી, એનું અંતર તો જલી રહ્યું હતું. ખૂબ ખુશીના સમાચાર ચકોરી, ફગુવા કો મિસ જૂઠો, હરી દર્શન કી આશા. ખૂબ ખુશીના સમાચાર, ચિંતામણી વ્યંગમાં બોલી. ભોરી દાસી કશું ન સમજી શકી. એણે આગળ ચલાવ્યું, બા મુબારિઝ ખાન હવે મુબારિઝ ખાન નથી રહ્યા. તેમણે પોતાનું નામ મહંમદ શાહ રાખ્યું છે અને આદિલ શાહ ખિતાબ ધારણ કર્યો છે. આદિલ શાહ વારે બાદશાહ, નવ શેરવાનના નમૂના. બા થોડા દિવસોમાં પાલખી આવી સમજો. જરૂર, પણ જા બીજા જેટલા સમાચાર મળે તેટલા લાવ. આજ મારી ખુશીનો પાર નથી. ચિંતામણી તમે મો માંગ્યું ઇનામ અપાશે. અરે ચંદ્રા મારી વીણા લાવ. ચિંતામણી આજ ગાંધર્વ કન્યા બની હતી, એના આનંદનો પાર નહોતો. એ ધીરે ધીરે ગાવા લાગી, ફગુવા કો મિસ જૂઠો, હરિ દર્શન કી આશા, દેખન કો જીવ તરસત, લોચન મરત પિયાસા, સુની મન હરખી યશોમતી, ઉનકો આસન દીનો, કુમકુમ જલસો ગોરી, સબન મુખ મંજન કીનો, ગાન કરત મન હરત મુદિત મન દેત અસીસા, તુમરો કુંવર યશોમતી જીવો કોડી વરીસા, આનંદ મંગલના દિવસો આમ ગાતા બજાવતા વીતતા ચાલ્યા. ચિંતામણી કહેતી, હાશ કેટલાય વખતનું દુઃખી દિલ આજ શાંત થયું. ભગવાને મારી ઈચ્છા પૂર્ણ કરી. બા આદિલ શાહ તો બડો રંગીલો રાજા છે, દેશ દેશાવરની રામજણીઓ, ગણિકાઓ, પાત્રો, કંચનીઓ આગ્રા જાય છે. કહે છે કે એક જ રાતનું શાહી આમંત્રણ મળે તો જિંદગી ન્યાલ થઈ જાય. બધે એનચેન્ટ ને વિલાસની બંસી બજે છે. ગૌરાંગ સાકીઓના હાથે શરાબના પ્યાલા નોશ કરવાની જાણે મોસમ ખુલી છે. અનેક ચંદ્રમુખીઓ ન્યાલ થઈ ગઈ. બા આપણી પાલખી ક્યારે આવશે? ભલા આવશે ચંદ્રા? શું ચિંતામણીને તે આ બધી સ્ત્રીઓના સરખી માની? નારે ના, ક્યાં રાત અને ક્યાં દિવસ. રાતને દિવસ, ચોરને ચૌટે, કંઈ કંઈ ચર્ચા ચાલે. વળી એક દાડો ચકોરી કંઈ નિરાશવદને આવી સામે ઊભી રહી. બા અમંગળ સમાચાર છે. શું? આદિલ શાહના સારા ઇબ્રાહિમ ખાને દિલ્હી આગ્રા કબજે કર્યા. બધા સારાઓનો ધંધો જ આ લાગે છે. સલીમ શાહના સારા મુબારિઝ ખાને પહેલાં રાજ્ય હડપ કર્યું, હવે મુબારિઝ ખાનના સારા ઇબ્રાહિમનો વારો આવ્યો. સાબાશ, હવે ઇબ્રાહિમ ખાનને કોઈ સારો છે કે નહીં? ચિંતામણી હસતી હતી. મુબારિઝ ખાનની ગાદી ગયાનો જાણે એને લેશ માત્ર સંતાપ નહોતો. ચકોરી કંઈ સમજી નહીં, એ આગળ બોલવા લાગી, પણ બા આદિલ શાહ સહી સલામત છે. ઇબ્રાહિમ ખાન અહીંના રાજા બન્યા તો તે ચુનારગઢમાં જઈને ત્યાં પૂર્વમાં રાજ ચલાવે છે. પણ બીજા સમાચાર એવા છે કે પંજાબના સુબા સિકંદર શાહે પોતાને સ્વતંત્ર સુલતાન જાહેર કર્યા છે અને ઇબ્રાહીમ ખાન પર ચઢી આવે છે. બીજી તરફ બંગાળનો સુબો મહંમદ શાહ સુર પણ આઝાદ થવાની આકાંક્ષાઓ મેદાને જંગ આવે છે. ત્યારે તો અફઘાનો અફઘાનોથી મરાશે, ઘરના દીવા ઘરને બારશે. બા એક નવા સમાચાર પણ છે, મોગલ બાદશાહ હુમાયુ પણ હિન્દમાં આવી રહ્યો છે. એણે ખરી તક સાધી છે, હવે શું થશે? પાલખી તો ન આવી, ચકોરી પાલખી ન આવી, અને આવી હોત તો ચિંતામણીને તું શું ધારે છે? અરે એ તો ફગુવાકો મિસ જૂઠો, હરિ દર્શન કી આશા. અને ચિંતામણી કોઈ મનમોજી ગરુડરાજની પાંખ પર ચઢી ભૂતકાળની સૃષ્ટિમાં સરી ગઈ. એના લાવણ્ય ભર્યા મોં પર હાસ્ય રૌદ્ર શૃંગાર વિધવિધ રસની જાણે રાવટીઓ તણાતી હતી. 15 વર્ષનો વનવાસી 28 ભાગ્યની સી અજબ રચના રે કિસ્મત સી તારી બલિહારી રાયના રંકને અને રંકના રાય કરતા તમે કેટલી વાર આજે છત્ર ચામરથી સોંપતા શહેનશાહને કાલ ગલીએ ગલીએ ભટકતો ભિખારી બનાવતા તને સી લાજ? અને સંસાર તું તો પરણનારના ગીત ગાવવાના સ્વભાવવાળો, ચાલતી ગાડીએ બેસનારો, નમતા પલ્લાને જ નમનારો. લાહોરના રણ મેદાન પર અફઘાન અને મોગલો વચ્ચે ચકમક જર્યાના સમાચાર ઠેર ઠેર પ્રસરી રહ્યા હતા. વર્ષોથી હિન્દુસ્તાનમાં મોગલ નહોતા, વીર નર શેરશાહની કિલ્લેબંધીમાં મોગલ તો શું, એ દેશનું પંખીડું પણ પ્રવેશ પામી શકતું નહીં, કારણ કે એ તો મોગલોનો મહાકાર હતો. પણ આ નવા સમાચારે એક ભૂલાયેલી યાદ જગાડી હતી. વર્ષો પહેલાંના ભૂલાયેલા એક આદમીનું નામ સૌની જબાન પર રમતું હતું, અપ્રતિરથ વિજેતા જંધીસ ખાન, યુદ્ધ દેવતાના અવતાર તૈમૂર સાલંગ અને મોગલ કુલ કેસરી બાદશાહ બાબરનો વંશજ બાદશાહ હુમાયુ આજ ફરી હિન્દની સરહદ ઉપર પોતાની અજબ કિસ્મત લડાવી રહ્યો હતો. 15 વર્ષના વાણા વાઈ ગયા, આજે કિસ્મત સાથે લડતા. વારે કિસ્મત, અજબ તારી કહાણી. આ એ જ લાહોર છે જ્યાં કમનસીબ બાદશાહ હુમાયુ આશ્રય માટે ઠેર ઠેર રખડતો, પણ જ્યાં જતો ત્યાં લોકો એનાથી મોં સંતારતા, કહેતા મહારાજ નાસી છૂટો, શહેનશાહનો કોઈ સિપાહી જોઈ ગયો તો અમને અને તમને બંનેને હાથીના પગ તરે કચડશે, તોપના મોઢે બાંધશે. શાહી આજ્ઞા તો સાંભળી છે ને, શાહી મંજૂરી વગર કોઈએ પણ મોગલને આશ્રય ન આપવો. નાના નાના રાજ્યોમાં ગયો તો ત્યાંના રાજાઓ તો ચોખ્ખું ચટ સંભળાવી દેતા, મિરજા સાહેબ નાસો, તમારો દાડો આથમી ગયો. બાદશાહ પોતાનું અપમાન મોટે મને ખમી ખાતો અને ત્યાંથી આગળ વધતો. આખરે એનું કોઈ ન દેખાયું એટલે એણે લાહોરનો ત્યાગ કર્યો. સિંધ ચાલો, વાલિદ સાહેબ તૈમૂર શાહનો જીતેલો એ દેશ છે, કંઈક મદદ મળશે. બાદશાહ પોતાના રસાલા સાથે એ તરફ ચાલ્યો. હુસેન અર્ધુન નામનો આદમી સિંધ પર સત્તા ચલાવતો હતો. રણકુશળ સરદાર તારદી બેગ અને બીજો મોટો કાફલો સાથે હતો. દુઃખના દિવસો અને વિપત્તિની રાતો જેમ જેમ આવતી ગઈ તેમ તેમ પાનખર ઋતુમાં ઝાડ પરથી પાંદડા ચાલ્યા જાય તેમ સૌ ચાલ્યા જતા હતા. છતાંય ન દુઃખ ન ગ્લાની, આ જ્યોતિષી બાદશાહ રાતની રાત આકાશના તારા ગણવામાં ને જ્યોતિષના અભ્યાસમાં કાઢી નાખતો. દુઃખમાંય એ હસતો અને બોલી ઉઠતો, પથ્થર પર લકીર મારીને વિશ્વાસ આપી શકું છું કે ફરીથી હું હિન્દુસ્તાનનો બાદશાહ થઈશ. મુકદ્દરના લેખ કોઈથી મિથ્યા ન થાય. સુરા અને વિશ્વાસુ સરદારો આ ગેલા રાજા પર હસતા સિંધ જતા માર્ગમાં હિન્દાલની માતાએ દુઃખી બાદશાહને બે દિવસની મહેમાનગતિએ તેડ્યો અને સુંદર મહેમાનગતિ કરી. આ વેરા ઘનઘોર વાદળોમાંથી જેમ ચાંદ ચમકી ઉઠે એમ બાદશાહ હુમાયુની નજર એક 15 વર્ષની કન્યા પર પડી. સમા પર પરવાના મુગ્ધે થઈ જાય તેવી સ્થિતિ બાદશાહ હુમાયુની બની રહી. વસંત જેવો ચહેરો, કસ્તુરી મૃગ જેવી કમર, રૂપેરી ગરદન, બાગના બે નરગીઝ ફૂલ જેવી આંખો, તરાજ શહેરમાં બનેલી કમાન જેવા ભવા, કાગડાથી એક કારી પાપણો, નક્ષિક હાથી દાંત જેવી એ યુવતી એના દિલમાં કોતરાઈ ગઈ. માથા પર ઝઝૂમતી આફત પાછળ પાછળ આવતું મોત, અફઘાનોની પ્રચંડ વેરહાક, બધું એ ભૂલી ગયો. એણે પેલી યુવતી વિશે શોધ આદરી. એ દિલહારીણીનું નામ હમીદાબાનું, પ્રતિષ્ઠિત સૈયદ ખાનદાનની એ યુવતી, એના પિતાનું નામ શેખ ચલ્લી મિર્ઝા હિન્દાલનો ગુરુ. મિર્ઝા હિન્દાલ આ બેજાર બાદશાહ પર ગુસ્સે થઈ ગયો. એ ન બની શકે, મારા ગુરુને માઠું લાગે પણ કોણ માને. હુમાયુએ એ યુવતી સાથેના પોતાના ગ્રહયોગ ગણી જોયા. શું અજબ ગ્રહયોગ, સુંદર જોડી જામે, બસ પરણવું તો એને જ. વાત વધી પડી. આખરે હિન્દાલની માતાએ સૌના મનનું સમાધાન કર્યું અને હમીદાબાનુને બાદશાહ હુમાયુ સાથે પરણાવી. દુલ્હા રાજા પોતાની પ્રિય દુલ્હનને લઈ આગળ વધ્યો કે સિંધના હુસને તરતરતો ખેપ્યો મોકલ્યો અને તાકીદથી કહેવડાવ્યું કે સિંધ છોડીને નાસી જાઓ. શેરશાહ જેવા દુશ્મન સાથે બગાડવામાં અમને કંઈ હાંસલ નથી. જો તાકીદે સિંધ નહીં છોડો તો કેદ કરી દિલ્હી મોકલીશ. વારે કિસ્મત, કંઈ પરવા નહીં. ચાલો જોધપુર નરેશ માલદેવ મારો મિત્ર છે, જરૂર આશ્રય આપશે. બિકાનેર જેસલમેરના ભયંકર રેતાર રણ એ ખૂંદવા લાગ્યો. ન મળે પાણી, ન મળે ઝાડપાન, ખાવાનું તો ક્યાંથી હોય. જાનવરો અને સિપાહીઓ મરતા ચાલ્યા, છતાં ધીરજના અખૂટ જરા જેવો બાદશાહ ના હિંમત ન બન્યો. એ આગળ વધતો ચાલ્યો પણ એનું બદનસીબ પણ આગળ ને આગળ જ હતું. વા વાતો લાવ્યો કે માલદેવ રાજા હુમાયુને પકડવા સૈનિકોને રવાના કરે છે. દગો, બુરા વખતમાં કોણ કોનું સગું વાલું. બાદશાહ હુમાયુ પાછો ફર્યો. ધોમધખતું અનંત રણ વિકરાર મો ફાડીને આ રાજવંશીઓને ભરખી જવા તૈયાર હતું. રાજા માલદેવના માણસોએ અન્ન પાણીના નાકા બંધ કર્યા હતા. પાણી 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 કરતા બહાદુર મોગલ અશ્વારો જમીન પર પડવા લાગ્યા. બાદશાહનો ઘોડો પણ તરસને થાકથી જમીન પર પડ્યો અને થોડીવાર તરફડી મરી ગયો. ઉપર સરકતું આકાશ, નીચે જ્વાલા ફેંકતી ધરતી. તારદી બેગ, તમારો ઘોડો આપશો કે? બાદશાહે પોતાના સિપેલ સલાર તારદી બેગ પાસે ઘોડો માંગ્યો. સૌની જાન સરખી છે બાદશાહ, તારદી બેગે મો ચડાવીને ચાલવા માંડ્યું. ભૂખ તરસ થાક ધગધગતી અગ્નિ જેવી રેતી, આ બધા વચ્ચે મા દીકરાને ભૂલી જાય તેવી સ્થિતિ હતી. ઉદાર દિલ બાદશાહે એક ઊંટ પર સવારી કરી પણ એક વફાદાર મોગલ સિપાહીનું દિલ પીગરી ગયું. આખરમાં તો બાદશાહને પોતાની માતાને ઘોડેથી ઉતારી એ ઘોડો એણે હુમાયુને આપ્યો. પણ ત્યાં તો પાછળ શત્રુસેનાના ડાબલા ગાજ્યા. ચાલો હવે તો મારીને મરીશું. બાદશાહ હુમાયુએ જ શમશેર ખેંચી સામનાની તૈયારી કરી, પણ રાજપૂત સૈનિકોના દિલમાં ક્ષાત્રત્વનું લોહી વહેતું હતું. તેઓએ આ ઉચ્ચ ખાનદાનના નબીરાને આ સ્થિતિમાં જોઈ લડવાનું મોકૂફ કર્યું અને તરસે મરતા કાફલાને પાણીનો કૂવો બતાવ્યો. પાણી પાણી પાગલ અશ્વારો એ તરફ દોડ્યા. ઋષાએ તેમના વિવેક ચક્ષુ બંધ કર્યા હતા. કેટલાક અડધે રસ્તે મર્યા, કેટલાક પાણી પીતા પહેલાં મર્યા, કેટલાક કોણ પહેલું પીવે તેમાં લડીને મર્યા, કેટલાક પાણી પીને મર્યા. હુમાયુ દુઃખથી પાગલ બનનારો નહોતો. એનું જ્યોતિષ કહેતું હતું કે તું એક દિવસ હિન્દુસ્તાનનો શહેનશાહ બનીશ. અને જ્યોતિષ બોલતું હોય પછી દુનિયાની ગમે તેટલી બલાઓથી બાદશાહ ડરે એમ નહોતો. પાણી બાદશાહ પાણી એક સાહુકાર બૂમ મારતો હતો. તરસથી એનો જીવ નીકળી જવાની તૈયારીમાં હતો. બાદશાહ દોડીને કૂવા પરથી મશક ભરી લાવ્યો, પણ આ વિલક્ષણ બાદશાહને વરી કંઈ નવો તુક્કો સૂજ્યો. આ સાહુકારના દ્રવ્યથી જ એણે દુઃખના દાડા કાઢ્યા હતા. માથે એનું કરજ મોટું હતું. એ કરજથી એક પાક મુસલમાનને મુક્ત થવું જ જોઈએ. એણે પેલા સાહુકારને કહ્યું, શેઠજી મને તમારા ઋણમાંથી મુક્ત કરો તો તમને જોઈએ તેટલું પાણી આપું. આપની દરખાસ્ત મંજૂર છે. અત્યારે એક પ્યાલા પાણીની કિંમત પૃથ્વીના તમામ ધનથી વધારે છે. સાહુકારે જવાબ આપ્યો. બાદશાહ હસી પડ્યો અને આગળ વધ્યો, પણ એણે પાછળ જોયું તો પોતાની મહાન સેનામાં કેવળ 7 સૈનિકો જ જીવતા બાકી હતા. આ મહાન સેના સાથે બાદશાહ અમરકોટ પહોંચ્યો. અહીં 16 વંશનો રાણા પ્રસાદ અમલ ચલાવતો હતો. એણે વિપત્તિના વાદળોમાં ઘેરાયેલા બાદશાહનું સન્માન કર્યું, ખૂબ ખારત બરદાસ્ત કરી. બાદશાહે લગ્ન કર્યા પછી નિરાતની પહેલી રાત અહીં ગાળી. આ સોંડા રાજાએ બાદશાહને ફરીથી કિસ્મત અજમાવી જોવાની તક આપી અને સિંધ પર ચઢાઈ કરવા માટે 5,000 લશ્કર સોંપ્યું. બાદશાહ અમરકોટથી વિશેક ગાંવ દૂર પહોંચ્યો હશે કે પાછળ દોડતા અશ્વારો આવ્યા. તેમની પાસે સમાચાર હતા કે હમીદા બાનુએ પુત્રને જન્મ આપ્યાના. પુત્ર જન્મ બાદશાહ હર્ષથી પાગલ થઈ ગયો. પણ સમાચાર લાવનારને શું ઇનામ આપે? પોતાની જોરી ખાલી હતી, પણ હા, કસ્તુરીનો એક ગોટો અંદર પડ્યો હતો. બાદશાહે સૌને એ વહેંચી આપ્યો. પછી બેસી ગયો એક જન્મકુંડળી કાઢવા. સબે કસંબા વ પંચ જુબ અસ્ત હિજરી સન 949 બરાબર ગ્રહયોગ એટલો જબરજસ્ત છે કે બાળક બીજો તૈમૂર શાહ થશે, પ્રતાપી થશે, મોગલકુર ઉજાડશે. અને પાગલ થયેલો બાદશાહ નાચવા લાગ્યો. આ આનંદ સાથે આગળ વધતા બાદશાહે રાણી પ્રસાદે આપેલી સેનાથી હિન્દના કંઈ કેટલા પ્રાંત સર કરવાની આશા સેવેલી. પણ નસીબ બે ડગલા આગળ ને આગળ સિંધ પરની ચઢાઈમાં ઉદ્ધત મોગલોએ રાણા પ્રસાદનું અપમાન કર્યું અને બાજી બગડી ગઈ. બાદશાહ જીવ લઈને નાઠો. આ વેરા વીર નર બહેરામ ખાન આવી મળ્યો. હુમાયુ એને જોઈ ગરગરો થઈ ગયો. ચાલો હવે હિંદમાંથી વિદાય લઈએ, મા ભૂમમાં જઈ ભાગ્યની પરીક્ષા કરીએ. મારા બાદશાહ, મા ભૂમમાં શું છે તે લેશો, જ્યાંથી મરહુમ બાબર શાહે કંઈ હાંસલ ન કર્યું ત્યાંથી તમને શું મળશે? એના કરતાં ઈરાનમાં પધારો. આપના બધા પૂર્વજોને ત્યાંથી શુભ સુકન સાંપડ્યા છે, વળી એ મારી માતૃભૂમિ છે. સારું, ચાલો. બોલનઘાટથી જતા વચ્ચે કંદહાર આવે છે. મારો ભાઈ અસ્કરી ત્યાં છે. એની ભાઈ પર, ભાઈના બીબી બચ્ચા પર દયા નહીં આવે? પણ સ્વાર્થની રાજરીતમાં વરી ભાઈ કેવો? કંદહારમાંથી ખબર મળી કે અસ્કરીભાઈને કેદ કરવા ચારે પગે થઈ રહ્યો છે. એક બહાદુર સેવકે મોત સાથે ખેલી બાદશાહને આ ખબર આપ્યા. બાદશાહ બધું મૂકીને નાઠો. પાછળથી બીજા આવી મળ્યા. આવી દોડાદોડીમાં મા મહેનતે હમીદાબાનુ બાદશાહને પહોંચી શકી, પણ એક વર્ષનો બાળક અકબર કાકા અસ્કરીના હાથમાં આવ્યો. કાકાએ એને તેના બીજા કાકા કામરાન પાસે કાબુલ મોકલી આપ્યો. બાદશાહ માર્તે ઘોડે બહેરામ ખાન સાથે ઈરાનમાં આવ્યો, પણ દુર્દેવ સદા સાથે હોય છે. ઈરાનના શાહે માન સન્માન આપ્યું, પણ મુલાકાત ન આપી. હુમાયુ ભેદ જાણી ગયો. એ પોતે સુન્ની હતો, ઈરાનના શાહ શિયા હતા. એક દાડો ભેદ ખુલ્લો થયો. ઈરાનના શાહે લાકડાનો એક ભારો મોકલતા કહેવડાવ્યું, જો તમે શિયા પંથ નહીં સ્વીકારો તો આજ લાકડા તમારી ચિત્તા માટે કામ લાગશે. નિરૂપાએ બાદશાહે તેનું મન મનાવ્યું. એક દાડાની વાત છે, બંને શાહ શિકારે નીકળેલા. શિકાર કરતા બંને જણા એક સ્થળે આરામ લેવાને ઉતર્યા. સાથેના સરદારે ઈરાનના શાહ માટે 8 પડવારો ગાલીચો પાથર્યો, પણ હુમાયુ માટે શું? તરત સાથે રહેલા મોગલ સરદારે પોતાના ભાથાનો ગલત કાપીને હુમાયુ માટે બિછાવી દીધો. સાપાશ ઈરાનનો શાહ મોગલ સરદારની વફાદારી પર ખુશ થઈ ગયો અને એણે હુમાયુ તરફ ફરતા કહ્યું, તમારી પાસે આવા નિમક હલાલ અને જ્ઞાન નોછાવર કરનાર સરદાર હોવા છતાં હિંદ તમારા હાથમાંથી કેમ ચાલ્યું ગયું? ભાઈઓથી શત્રુવટને ઈર્ષ્યાખોરીથી હિંદના લોકોએ શું તમારી સાથે સહકાર ન કર્યો? તે લોકો વિધર્મી છે? ભૂલો છો, હિંદમાં 2 કોમના લોક ઘણા છે, એક અફઘાન અને બીજા રજપૂત. ઈશ્વર કૃપાથી ફરી ત્યાં પહોંચો તો અફઘાનોને વેપારમાં નાખજો અને રજપૂતોને આશ્વાસન અને પ્રેમપૂર્વક તમારી સ્થિતિમાં ભાગીદાર બનાવજો. બસ ગુરુમંત્ર મળી ગયો. બીજે દિવસે 14,000 સૈનિકોનું લશ્કર ઈરાન શાહે આપ્યું અને હુમાયુ કંદહાર જીતવા નીકળ્યો. 6 મહિના મિર્ઝા અસ્કરીએ સામનો કર્યો, પણ છેલ્લે એ હાર્યો અને કેદ પકડાયો. હુમાયુએ હવે પોતાની જેહાદ આગળ વધારી 6 મહિના પછી એણે કાબુલના રાજા કામરાન પર ચઢાઈ કરી. ભાગ્યદેવી હવે પ્રસન્ન થતી જતી હતી. હુમાયુનો ભાઈ હિંદાલ, જે ગજનીના સુબા તરીકે કામ કરતો હતો, તે પણ બીજા અમીર ઉમરાઓ સાથે મદદે આવી પહોંચ્યો. કાબુલ ફતેહ થયું. કામરાન નાસી છૂટ્યો. કાબુલની પછી હુમાયુ બદખશા પર ચડ્યો. ત્યાં તો લુચ્ચો કામરાન આવીને કાબુલની ગાદી પર બેસી ગયો. હુમાયુ હિંદાલ અને બહેરામ ખાન પાછા આવ્યા અને તરત જ ઘેરો ગાળ્યો. શાહજાદો અકબર કાકા કામરાનના હાથમાં હતો. લડાઈ ચાલુ થતાં એણે એક કિલ્લાની ભીંત પર 4.5 વર્ષના અકબરને બેસાડ્યો, પણ સાથે રહેલી ઘાવ બાળકને ખોરામાં લઈ પોતાની પીઠ તોપ તરફ કરીને બેઠી. પહેલાં પોતે મરે પછી શાહજાદો, પણ આશ્ચર્ય, તોપનો ગોરો જ ન ફૂટ્યો. કાબુલ જીતાયું. કામરાન બદખશામાં જઈ ભરાયો, ત્યાંથી પણ તગડ્યો. અરે, આ જ પાપાત્માએ પોતાના ભાઈ હિંદાલને દગાથી કતલ કરાવ્યો. પણ જ્યારે કેદી કામરાનને બાદશાહ હુમાયુની સમક્ષ રજૂ કરવામાં આવ્યો ત્યારે બાદશાહનું દિલ બંદૂક પ્રેમથી દ્રવી ઉઠ્યું. મોગલ સરદારોએ એ વિશ્વાસઘાતી માટે દેહન દંડની સજા માંગી, પણ હુમાયુ બોલી ઉઠ્યો, ના, હું કોણ? કયા બાપનો બેટો? મારા બાપનો હુકમ જાણો છો? ભાઈ આખરમાં ભાઈ છે. છતાં સરદારોએ માગણી જારી રાખી, એટલે ન છૂટકે ભવિષ્યની સલામતી માટે 2 આંખો ફોડવાની મંજૂરી આપવી પડી. અને તે પછી આ દયારૂ બાદશાહે એને મક્કા જવા છૂટ આપી. મક્કા જતા રસ્તામાં એ મરણ પામ્યો. મિર્જા અસ્કરી પણ મક્કા જઈને રહ્યો. બાદશાહ હુમાયુના જ્યોતિષ હવે જાગ્યું હતું. હિન્દુસ્તાનમાંથી કઈ કઈ સમાચાર આવતા હતા. શેરશાહ ગયો, સલીમશાહ ગયો, ફિરોઝ શાહ કતલ થયો, બાકીના અફઘાન રાજવીઓમાં કુસુમની હોરી સરગી છે, પ્રજા હવે પાછી આ રાજકર્તાઓથી ત્રાસી છે, હિન્દુસ્તાનમાં કોઈ હિન્દુ રાજા સામનો કરી શકે તેમ નથી, સુખેથી પધારો. બાદશાહ બધું સાંભળતો, વિચારતો, ગ્રહયોગ મેળવતો અને પછી ના પાડતો. આમને આમ કાબુલમાં પડ્યા પડ્યા 7 વર્ષ વીતી ગયા. આખરે એક દિવસ બાદશાહે પોતાના સરદારને હુકમ કર્યો કે જાઓ, પહેલાં જે મળે તે 3 માણસના નામ જાણી લાવો. સરદાર થોડી વારમાં પાછો આવ્યો. એણે 3 નામ કહ્યા. પહેલાંનું નામ દોલતખાન, ધનપતિ હતું. બીજાનું નામ મુરાદ બેગ, સદભાગ્ય હતું. ત્રીજાનું નામ સાદત અલી, ઈષ્ટ પ્રાપ્તિ હતું. બરાબર સાચા સુકન થયા. દોલત મુરાદ અને સઆદત કૂચ કરવાની ઘડી આવી પહોંચી. ચાલો હિંદ તરફ પ્રયાણ કરીએ. 15,000ની સેના સાથે એ કાબુલથી નીકળ્યો. સાથે 12.5 વર્ષનો અકબર અને વફાદાર વજીર બહેરામ ખાન હતા. પ્રારબ્ધના પૂજારીએ બરાબર શસ્ત્ર અસ્ત્ર સર્જ્યા હતા. પ્રથમ લાહોર અને રોહતાસના કિલ્લા કબજે કર્યા. દિલ્હીપતિ બની બેઠેલા સિકંદર શાહે પોતાના સેનાપતિ તાતાર ખાનને સૈન્ય આપી સરહિંદ પાસે જલંધર મુકામે મુઠભેડ કરવા મોકલ્યો. બાદશાહ હુમાયુએ વજીર બહેરામ ખાનને મોકલ્યો. એનો સિતારો 5 હતો. બહેરામ ખાનને વિજય હાંસલ કર્યો અને દિલ્હીની આસપાસનો પ્રદેશ જીતી લીધો. હવે દિલ્હીપતિ સિકંદર શાહ સુર 80,000 અફઘાનોને તે લઈ મેદાને પડ્યો. બાદશાહ હુમાયુ, શાહજાદો અકબર અને વજીર બહેરામ ખાએ સામનો શરૂ કર્યો. સિકંદર શાહ હાર્યો, નાઠો અને અફઘાન વંશની એકઠી થયેલી દોલત રાજસત્તા 15 વર્ષે બાદશાહ હુમાયુને પાછી મળી. ફરીથી દિલ્હીની ગાદી હાથ આવી.